માર્કની લખેલી સુવાર્તા અધ્યાય 9. અને તેણે તેઓને કહ્યું કે
હું તમને ખચિત કહું છું કે અહીં ઊભા રહેલાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું દેવનું રાજ્ય જોયા પહેલા મરણ પામશે જ નહીં.
અને 6 દાડા પછી ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે, અને તેઓની આગળ તેનું રૂપાંતર થયું, અને તેના લુગડા ઉજળા બહુ જ સફેદ થયા, એવા કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે. અને એલિયા મૂસાની સંગાતે તેઓને દેખાયો, ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. અને પિતર ઉત્તર આપીને ઈસુને કહે છે કે
રાબી, અહીં રહેવું આપણે માટે સારું છે, તો અમે 3 માંડવા બાંધીએ, એક તારે વાસ્તે, ને એક મૂસાને વાસ્તે, ને એક એલિયાને વાસ્તે.
કેમ કે શું બોલવું એ તેને સૂજ્યું નહીં, કેમ કે તેઓ બહુ બીધા હતા. અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી, અને વાદળામાંથી એવી વાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો. અને તત્કાળ ચોતરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને દીઠો નહીં. અને પહાડ પરથી તેઓ ઉતરતા હતા ત્યારે તેણે તેઓને ફરમાવ્યું કે તમે જે જોયું છે તે માણસનો દીકરો મુએલાઓમાંથી પાછો ન ઉઠે ત્યાં સુધી કોઈને કહેતા ના. અને તેઓએ તે વાત મનમાં રાખી, ને મુએલામાંથી પાછા ઉઠવું એ શું હશે તે વિશે માહોમાહે વિવાદ કરતા હતા. અને તેઓએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે પહેલાં એલિયાએ આવવું જોઈએ? અને તેણે તેઓને કહ્યું કે
એલિયા પહેલાં આવીને સર્વને સુધારે છે ખરો, અને માણસના દીકરા વિશે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુઃખ સહેવું ને તુચ્છકાર પામવો? પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે, અને તેના વિશે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું.
અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકોને તથા તેઓની સાથે વિવાદ કરતા શાસ્ત્રીઓને દીઠા, અને તરત તે બધા લોક તેને જોઈને બહુ અચરતી પામ્યા, ને દોડીને તેને સલામ કરી. અને તેણે તેઓને પૂછ્યું કે
તેઓની જોડે તમે શું વિવાદ કરો છો?
અને લોકમાંથી એકે તેને ઉત્તર આપ્યો કે
ઉપદેશક, હું મારા દીકરાને તારી પાસે લાવ્યો, તેને મૂગો હાથમાં વળગેલો છે, અને જ્યાં કહી તે તેને પકડે છે ત્યાં તે તેને પાડી નાખે છે, અને તે ફીણ કાઢે છે ને દાંત પીસે છે, ને તે તવાતો જાય છે. અને મેં તારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું, પણ તેઓ કાઢી શક્યા નહીં.
પણ તેણે ઉત્તર આપ્યો કે
ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો.
અને તેઓ તેને તેની પાસે લાવ્યા, ને એને જોઈને આત્માએ તરત તેને મરડ્યો, અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડ્યો. અને તેણે એના બાપને પૂછ્યું કે
એને આ થયાને કેટલો કાળ થયો છે?
અને તેણે કહ્યું કે બાળપણથી. અને તેનો નાશ કરવા સારું તેણે ઘણી વેળાએ તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે, પણ જો તું કંઈ કરી શકે તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કર. પણ ઈસુએ તેને કહ્યું કે
જો તું કરી શકે, વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે.
અને તરત બાળકના બાપે ઘાંટો પાડતા કહ્યું કે
હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિશે મને મદદ કર.
પણ ઘણા લોક દોડતા આવે છે એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું કે
મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે તેમાંથી નીકળ ને ફરી તેમાં ન બેસ.
અને ચીસ પાડીને ને તેને બહુ મરડીને તે નીકળ્યો, અને તે મૂવા જેવો થઈ ગયો, એવો કે ઘણા ખરાએ કહ્યું કે તે મરી ગયો છે. પણ ઈસુએ તેનો હાથ જાલીને તેને ઉઠાડ્યો, અને તે ઊભો થયો. અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના શિષ્યોએ તેને એકાંતમાં પૂછ્યું કે અમે કેમ તે કાઢી ન શક્યા? અને તેણે તેઓને કહ્યું કે
પ્રાર્થના સિવાય બીજા કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.
અને ત્યાંથી નીકળીને તેઓ ગાલિલમાં થઈને ગયા, અને તે કોઈ ન જાણે એવી તેની ઈચ્છા હતી, કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતો ને તેઓને કહેતો કે
માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, ને તેઓ તેને મારી નાખશે, ને મારી નંખાયા પછી તે ત્રીજે દહાડે પાછો ઉઠશે.
અને તેઓ આ વાત સમજ્યા નહીં ને તેને પૂછતા બીધા. અને તેઓ કફરનહુમમાં આવ્યા અને તે ઘરમાં હતો ત્યારે તેણે તેઓને પૂછ્યું કે
તમે માર્ગમાં શું વિવાદ કરતા હતા?
પણ તેઓ છાના રહ્યા, કેમ કે માર્ગમાં તેઓ માહોમાહે વિવાદ કરતા હતા કે મુખ્ય કોણ છે. અને તે બેઠો ને બારેને તેડીને તેઓને કહે છે કે
જો કોઈ પહેલો થવા ચાહે તો તે સૌથી છેલ્લો તથા સૌનો સેવક થાય.
અને તેણે એક બાળક લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું કે
જે કોઈ મારે નામે એવા બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે, અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહીં પણ જેણે મને મોકલ્યો છે તેનો સ્વીકાર કરે છે.
યોહાને તેને કહ્યું કે ઉપદેશક, અમે કોઈ એકને તારે નામે ભૂત કાઢતા દીઠો અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. પણ ઈસુએ તેને કહ્યું કે
તેને મના કરો માં, કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે ને સહેજ મારી નિંદા કરી શકે, કેમ કે જે કોઈ આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. કેમ કે હું તમને ખચિત કહું છું કે તમે ખ્રિસ્તના છો, એ કારણથી જે કોઈ તમને પ્યાલું પાણી પાસે તે પોતાનું ફળ નહીં ખોશે, અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે તેને માટે તે કરતા આ સારું છે કે તેની કોટે ઘંટીનું પળ બંધાય ને તે સમુદ્રમાં નંખાય. અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તને બે હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું તેના કરતા ઠૂંઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અને જો તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખ. તને બે પગ છતાં નરકાગ્નિમાં નંખાવું તેના કરતા લંગડો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ. તેને બે આંખ છતાં નરકાગ્નિમાં નંખાવું કે જ્યાં તેઓનો કીડો મરતો નથી ને અગ્નિ હોલવાતો નથી તેના કરતાં કાણો થઈને દેવના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે. કેમ કે અગ્નિથી હરેક સલૂણું કરાશે અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે. મીઠું તો સારું છે પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય તો તેને સાથી ખારું કરશો. પોતામાં મીઠું રાખો ને માહો માહે સલાહ રાખો.